તારીખ 10/1/1986 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ પર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 93.
ધર્મ ધ્યાન સાધુ છે અને સિદ્ધ ધ્યાન સાધ છે. શુક્લ ધ્યાન થયા પહેલા ધર્મ ધ્યાન હોય છે, અર્થાત ધર્મ ધ્યાનની ઉત્પત્તિ થયા વિના કોઈને સીધું શુક્લ ધ્યાનની ઉત્પત્તિ થાય એવું બધું નથી.
બરાબર.
વિચાર કરતા કરતા કેવું જ્ઞાન થાય એનો આમાં નિષેધ આવી જાય છે. વિચારની દશા એ અર્થ ધ્યાન બની જાય. નિર્વિકલ્પ શુદ્ધો ઉપયોગરૂપ ધર્મ ધ્યાન, એ ધર્મ ધ્યાનમાં વિશેષ એકાગ્રતા અને નિર્મળતા અને ઉજ્જવળતા થતા શુક્લ ધ્યાનની ઉત્પત્તિ હોય છે. તેથી ધર્મ ધ્યાન સાધક છે અને શુક્લ ધ્યાન સાધ્ય છે. આર્ત ધ્યાન સાધક છે અને શુક્લ ધ્યાન સાધ્ય છે એવું નથી. તેમ આર્ત ધ્યાન સાધક છે અને ધર્મ ધ્યાન સાધ્ય છે એમ પણ નથી. ધર્મ ધ્યાન ચોથાથી ચાલુ થાય છે, પણ ત્યાં ધર્મ ધ્યાન બહુ જઘન્ય સ્થિતિમાં છે. પાંચમામાં પણ સામાન્ય સ્થિતિ છે, સાતમા ગુણ સ્થાનથી ધર્મ ધ્યાન બરાબર છે. ત્યાંથી શ્રેણી માંડે આગળ વધે. સાતમું નિર્વિકલ્પ દશા છે, આઠમું નિર્વિકલ્પ દશા છે, પછી ઉપર જાય, અપૂર્વકર્ણથી ઉપર જાય ત્યારે શુક્લ ધ્યાન પ્રગટે, અને શુક્લ ધ્યાન પ્રગટે એમાં કેવું જ્ઞાન પ્રગટે. બહુ ફેર છે. ધર્મ ધ્યાન ચોથે પણ છે અને સાતમે પણ છે. આ એક આત્માની એકાગ્રતાનો અસાધારણ તબક્કો છે. એકાગ્રતા અપેક્ષા એ પણ અસાધારણતા છે, અને નિર્મળતાની અપેક્ષા એ પણ અસાધારણતા છે. એવું જુદા જુદા નીચેના કોઈ જીવ સમ્યક સન્મુખ થયો છે એને જ્ઞાન રસ, ચૈતન્ય રસ, આત્મરસ જાગૃત થયો છે, પુરુષાર્થ શરૂ થયો છે અને પુરુષાર્થ કરતા આગળ વધી રહ્યો છે, તો પણ સ્વવિકલ્પ દશામાં જે પુરુષાર્થની સ્થિતિ છે અને નિર્વિકલ્પ દશામાં જે પુરુષાર્થ પાછો આગળ લીધો છે એમાં ઘણો ફેર છે. બહુ મોટો ફેર છે. એ જ પ્રમાણે ચોથા ગુણ સ્થાનની સાધક દશા છે અને છઠ્ઠા સાતમા ગુણ સ્થાનની સાધક દશા છે, બહુ મોટો ફેર છે. એ ફેર સમ્યક દ્રષ્ટિ જાણે છે અને તેથી એ દશાની ભાવના ભાવે છે. આવી દશા ક્યારે અપૂર્વ, આવી દશા આ તો અપૂર્વ કોઈ દશા છે, એ તફાવત એ જાણે છે. પોતે સાધક હોવા છતાં એ તફાવત જાણે છે એટલે એ દશાની ભાવના ભાવે છે. એમ એ દશા પછી જે શુક્લ ધ્યાનનો પુરુષાર્થ છે એ એક આપણો જુદો તબક્કો છે. એટલે મોક્ષ એ આ બધી દશાનું જ્ઞાન કરતા એમ સમજવું જોઈએ કે રસ્તો બહુ લાંબો કાપવાનો બાકી છે, હજી ઘણો રસ્તો લાંબો બાકી છે. એટલે શીઘ્રતાથી ત્વરાથી આમાં કામ લેવા જેવું છે એમ એનો અર્થ નીકળે છે, તાત્પર્યાર્થી નીકળે છે કે આટલા કોઈ જુદા જુદા અસાધારણ પુરુષાર્થના તબક્કા બતાવ્યા પછી સિદ્ધિ થાય છે આત્માની, અથવા ત્યારે એને મોક્ષ થઈને જન્મ મરણ મટે છે અને સંસાર છૂટે છે. તો આટલો રસ્તો લાંબો કાપવાનો છે માટે હવે ઉતાવળ કરવી જોઈએ એમ એમાંથી નીકળે છે. એટલે ત્યાં શું છે, સ્થિરતા નો પુરુષાર્થ સાધક છે અને સ્થિરતા થવી તે સાધ્ય છે. અનુભવ નો પુરુષાર્થ સાધક છે અને અનુભવ થવો તે સાધ્ય છે એમ. સ્થિરતા માટે પ્રયત્ન જે પ્રયત્નવાન છે એ પ્રયત્નવાનમાં સ્થિરતા સાધક છે અને ધ્યાન સાધ્ય છે. ધ્યાન પણ એક સ્થિરતાની જ પર્યાય છે, ધ્યાન પોતે પણ સ્થિરતાની પર્યાય છે. પણ જ્યારે એમાં ને એમાં સાધ્ય સાધકના બોલ લીધા હોય ત્યારે અલ્પ સ્થિરતા અથવા સ્થિરતા વધારવાનો જે કાળ છે એનો જે પ્રયત્ન છે એ સાધક થાય છે અને વધેલી સ્થિરતા તે સાધ્ય થાય છે. જેમ કે સંવર સાધ્ય છે અને નિર્જરા સાધ્ય છે, તો સંવર વખતે નિર્જરા છે કે નહીં? જ્યારે સંવર થાય છે ત્યારે નિર્જરા છે કે નહીં કે પછી સદાય છે? સંવર વખતે પણ નિર્જરા છે, છતાં સંવર તે સાધ્ય છે અને નિર્જરા તે સાધ્ય છે. એકને એક પર્યાય નહીં ઉતરે, પૂર્વ ઉત્તર પર્યાયમાં પણ ઉતરે જે રીતે અર્થઘટન લેવું હોય. ધ્યાન પોતે જ ચારિત્ર છે, સ્થિરતા પોતે જ ચારિત્ર છે, સ્વરૂપ સ્થિરતા એ પોતે સ્વયં ચારિત્ર છે અને ધ્યાનની દશા એ પણ સ્વયં ચારિત્ર છે. ધ્યાનને સ્થિરતા પણ કહેવાય અને સ્થિરતાને ધ્યાન પણ કહેવાય. સ્વરૂપ સ્થિરતા એ ધ્યાન છે, સ્વરૂપ સ્થિરતા એ ચારિત્ર છે, બધું એક જ છે. ભાવ ચારિત્ર એ ચારિત્ર છે, આત્માના ભાવનું ચારિત્ર એ જ સાચું ચારિત્ર છે. એનો તો ઉપચાર આવે છે પછી, પછી સ્થિરતાને કારણે વિતરાગતાને કારણે વિકલ્પ ને રાગ ઉત્પન્ન થતા નથી, તેથી તેની પ્રવૃત્તિ હોતી નથી રાગની, દેહ મન વચન કાયાની, ત્યારે એને બાહ્ય ત્યાગ ગણીને એને ચારિત્ર કહેવામાં આવ્યું છે. એ તો કહેવા માત્ર છે, એ કાંઈ આત્માની પર્યાય નથી. પર પદાર્થની પ્રવૃત્તિ ન થવી કે થવી એ બંને આત્માની પર્યાય નથી, એટલે આત્માનું ચારિત્ર નથી. પણ છતાં અહીંયા અંદરના ચારિત્રને બતાવવા માટે બહારના ચારિત્ર ઉપર ઉપચાર કરવામાં આવે છે, કેમ કે અંદરનું ચારિત્ર બધા નથી સમજી શકતા એટલે બહારથી બતાવવામાં આવે છે. એમ છે, ધર્મધ્યાન સાધક છે, શુક્લ ધ્યાન સાધ્ય છે. શુક્લ ધ્યાન સાધક છે અને સાક્ષાત મોક્ષ સાધ્ય છે. શુક્લ ધ્યાનમાં આવે છે એને સાક્ષાત મોક્ષ થાય છે, શુક્લ ધ્યાનમાં આવ્યા વિના કોઈને મોક્ષ થાય છે એવું બધું નથી. આવી જે મોક્ષ માર્ગની વ્યવસ્થા છે, વ્યવસ્થિત અવસ્થાઓ ઉત્પન્ન થાય છે એવું નિરૂપણ માત્ર જૈન દર્શનમાં છે. મોક્ષને સ્વીકારનારા આસ્તિક્ય દર્શનો છે, પણ મોક્ષ માર્ગનું આવું સ્વરૂપ ક્યાંય નથી. જો કે મોક્ષનું પણ આવું સ્વરૂપ નથી, પણ છતાં મોક્ષ એટલે સંસારથી છૂટવું, જન્મમરણથી મટવું, દુઃખથી મટવું, એવી બધી વાતો તો આવે છે મોટી મોટી. આત્માનું સંપૂર્ણ શુદ્ધિકરણ થઈ જાય એટલે મોક્ષ થાય, એવી વાત તો ત્યાં નથી. પણ છતાં જન્મમરણથી મટવાની વાત છે, ત્યાં સંસારથી છૂટવાની વાત છે. પણ જો મોક્ષનું સ્વરૂપ બરાબર યથાર્થ જાણે તો મોક્ષ માર્ગ ક્યાંથી મોક્ષ થાય છે એ મોક્ષ માર્ગનું સ્વરૂપ પણ યથાર્થ જાણે. પણ એ તો વિપર્યાસ વધવાથી એ રીતે મતાંતરની સ્થાપના થાય છે. વિપર્યાસ ઘણો વધે ત્યારે જૈન દર્શન સિવાય પણ અમારો પણ આ મત છે ને સાચો છે, શંકામાં ગળકા ખાતા હોવા છતાં ને મોક્ષ ન પામ્યા હોવા છતાં પણ એ બધી વાતો કલ્પિત સ્થાપે, એ તો ઘણો વિપર્યાસ છે. પણ જૈન મતમાં જૈન શાસ્ત્રનું અધ્યયન કર્યા પછી પણ મતિ વિપર્યાસ હોય તો એમાંથી પણ મોક્ષ માર્ગને વિશે કલ્પના થાય છે. મોક્ષ તો સ્વીકારે, સકળ કર્મ ક્ષય લક્ષણ મોક્ષ છે, સંપૂર્ણ શુદ્ધિરૂપ મોક્ષ છે એમ સ્વીકારે, પણ મોક્ષના માર્ગમાં પાછી ગડબડ કરે. એનો ઉપાય છે, એ મોક્ષ પામવાની વિધિ છે, એની અંદર પાછી મતાંતર ઉપજે છે, એમાં પણ ન્યાય અને નિર્દોષતાને ન સ્વીકારે તો એ ભૂલા પડે છે. છઠ્ઠા સુધી છે રૌદ્ર, ચોથા ને પાંચમા સુધી, પાંચમા સુધી રૌદ્ર છે, પાંચમો ઉત્કૃષ્ટ ન હોય પછી મધ્યમ પાંચમા સુધી બહુ ભૂતરૂપ ધ્યાન થવું હોય તો થઈ જાય કોઈ જીવને, પાંચમા મૂર્તિ જીવને પણ નીચે એમાં તો અગિયાર પગથિયા છે. જગન મધ્યમ ઉત્કૃષ્ટ પાંચમો, પછી છઠ્ઠાથી રૌદ્ર ધ્યાન નથી, આર્ધ ધ્યાન છે, સાતમાંથી એકલું ધર્મ ધ્યાન છે, આઠમાં એકલું ધર્મ ધ્યાન છે, પછી ત્યાં અર્થ સાથે નથી. અનંતકાળમાં નથી કર્યું, એક વાર પણ અનંતકાળમાં ધર્મ ધ્યાનની પ્રાપ્તિ થાય તો એનો નિવેડો આવી આ એક વસ્તુની સુંદરતા છે, ગણો વસ્તુની સુવિધા છે ગણો, તે ગણો વિકલ્પ માત્ર, વિચાર માત્ર અર્થ ધ્યાન છે. સ્વિકલ્પ દશા એ અર્થ ધામ ધ્યાન, ધ્યાન અપેક્ષા એ તે અર્થ ધ્યાનનો પર્યાય છે. પછી ભગવાનની ભક્તિનો વિકલ્પ હોય, શાસ્ત્ર સ્વાધ્યાયનો વિકલ્પ હોય એ અર્થ ધ્યાનનો પર્યાય છે, એ પણ આર્થ ધ્યાન વિકલ્પ માત્ર. બાહ્ય ચારિત્ર પાળવાનો વિચાર વિકલ્પ રાગ શુભ રાગ આર્થ ધ્યાનની પર્યાય છે. વિકલ્પ માત્ર બુદ્ધિપૂર્વક નો રાગ એ તમામ આર્થ ધ્યાનની પર્યાય છે.
મોક્ષ કરવો છે એવી ઈચ્છા, ઈચ્છાનો વિકલ્પ
એ પણ આર્થ ધ્યાન છે. એટલે તો કહ્યું કે સમ્યક દ્રષ્ટિને મોક્ષની ઈચ્છા નથી, ત્યાંથી લઈ લીધું ચોથા ગુણ સ્થાને માંડી એ વાત, ચોથા ગુણ સ્થાને એની વાત પ્રસિદ્ધ કરી. સમ્યક દ્રષ્ટિને મોક્ષની ઈચ્છા નથી તો હું સંસારમાં રહેવું છે એમ અર્થ થાય એનો? ઈચ્છા નથી એટલે આર્થ ધ્યાન એને અભિપ્રાયમાં કર્તવ્ય નથી એમ થાય છે. રૌદ્ર ધ્યાનનો સદભાવ થાય છે. પણ એનો અભિપ્રાય તો રાગના કણને પણ પોષવાનો નથી. પછી મોક્ષ સંબંધિત રાગ હોય, મોક્ષ તો એક સમયની પર્યાય છે, પણ પોતાના સ્વભાવ સંબંધિત રાગ પણ નિષિદ્ધ છે. એ તો સમ્યક દ્રષ્ટિ ત્યારે થયો છે કે એને પોતાના સ્વભાવની અંદર રહેલા ગુણરત્નો ભાષ્યમાન થયા, ઓળખાયો આત્મા, અને એ ચૈતન્યમાં રહેલી રિદ્ધિ છે, એ ચૈતન્ય રિદ્ધિ સિદ્ધિ છે. એ ગુણરત્નો તો આત્માના છે, છતાં એના વિકલ્પમાં જેને રોકાવું નથી એ સમ્યક દ્રષ્ટિ થયો છે. એના વિકલ્પમાં રોકાય ત્યાં સુધી જે સમ્યક દ્રષ્ટિ ન થાય ત્યારે તો સમ્યક દ્રષ્ટિ થયો છે. તો મોક્ષની ક્યાં પછી વાત કરવી? પછી મોક્ષના વિકલ્પમાં રોકાવાનો ક્યાં, ઈચ્છામાં રોકાવાનો ક્યાં પ્રશ્ન છે? પુરુષાર્થ છે એ અર્થ ધ્યાનનો વિષય નથી, પણ જ્યાં સુધી વિકલ્પ છે ત્યાં સુધી અર્થ ધ્યાનનો સદ્ભાવ છે. સ્વરૂપનો પણ વિકલ્પ છે, અર્થ ધ્યાન છે. પુરુષાર્થ જુદી વસ્તુ છે, વિકલ્પ જુદી વસ્તુ છે, બે જુદા જુદા ચારિત્રની પર્યાય છે. પુરુષાર્થની પર્યાય નથી ને, બરોબર. અહીંયા ચારિત્રમાં શું થાય છે કે વિકલ્પ થાય છે, અર્થ ધ્યાન છે, બે જુદા જુદા ગુણની પર્યાય છે. એટલે વધતો વધતો પુરુષાર્થ છે તો વિકલ્પને તોડશે. અંતર્મુખ થવા માટે પુરુષાર્થ ઉપડ્યો છે એનો, એ તો વિકલ્પને તોડવાનો છે. એ પુરુષાર્થ છે, એ સાધક છે. પુરુષાર્થ ત્યાં સાધક છે, અને ત્યાં ધર્મ ધ્યાન થવું તે સાધ્ય છે. અર્થ ધ્યાન એ વખતનો વિકલ્પ અર્થ ધ્યાનમાં જાય. અને ચોથા ગુણ સ્થાને અર્થ ધ્યાન અને ધર્મ ધ્યાન સાથે હોય છે. પરિણતિ છે એ ધર્મ ધ્યાન સ્વરૂપ છે. અને સ્વવિકલ્પ દશામાં આવ્યો અને પછી આત્માનો વિચાર કરે છે તો અર્થ ધ્યાનમાં જાય છે. ચોથા ગુણ સ્થાને, આ તો મિથ્યા દ્રષ્ટિની વાત લીધી પહેલા અંતરંગ થવા માટે, પણ સમ્યક દ્રષ્ટિનો દ્રષ્ટાંત સમર્થ છે એના કરતા. તો એને આત્માનો વિચાર, ધ્યાનનો વિચાર, ધ્યાનનો વિકલ્પ, આત્માનો વિકલ્પ, એ અર્થ ધ્યાનમાં જાય છે. અને એની જે નિર્વિકલ્પ પરિણતિ છે તે ધર્મ ધ્યાનમાં જાય છે. બે ધ્યાન સાથે છે, મિશ્ર દશા છે. લગ્નની પરિણતિ જ છે એની, લગ્ન તો હવે પર્યાય છે, એને તો અભેદ પરિણતિ છે. દર્શન જ્ઞાન ચારિત્રની પરિણતિ આત્માની સાથે લપેટ છે, અભેદ છે. એટલે એમાં લગ્ન તો હળવી વાત છે, આ તો ધર્મની પર્યાય છે, સાક્ષાત ધર્મની પર્યાય, નિર્મળ પરિણતિ છે. એકદમ સ્પષ્ટ છે. ન સમજે તો ગોટો થાય, બીજું શું થાય? સ્વરૂપ સમજે તો ગોટાળો ન થાય. એનું સ્વરૂપ સમજે તો વિષય સ્પષ્ટ છે, ગોળ ગોળ વાત નથી, એકદમ સ્પષ્ટ વિષય છે. તીવ્ર પાપ ને આ તો ધ્યાન નહીં, પણ અમુક હદે પાપ તીવ્ર થાય ત્યારે રૌદ્ર ધ્યાનમાં જાય. પાછું હિંસાનંદી ચોવ્યાનંદી શું કર્યું, અમેરિકાએ બોમ્બ ફેંક્યા, જરૂર હતી એ લોકોને, આવા હતા તેવા હતા, એટલે તું કરવા રૌદ્ર ધ્યાન મળ્યા છે. એ રૌદ્ર ધ્યાન એને થઈ જાય છે. એટલો કશાય તીવ્ર ન દેખાય, પણ હજારો માણસોનું ભલે નાશ થઈ ગયો એને રૌદ્ર ધ્યાન થઈ જાય છે. રૌદ્ર ધ્યાન થઈ જાય છે. તેર પાપમાં તો પાપનો અમુક તબુક કવટાવે એટલે આર્ત દેહમાંથી ધ્યાન થઈ જાય. રસ નથી, અશુભ નો એટલો રસ નથી. સમ્યક દ્રષ્ટિ થતા અશુભ રસ ઘણો મટે છે અને શુભ રસ વધે છે. શુભ રસ થોડો વધે છે, અશુભ રસ ઘણો મટે છે, એટલે એને શુભ ગતિ પડે છે, અશુભ ગતિ પડતી નથી. શુભાયુષ બંધાય છે, અશુભાયુ બંધાતું નથી. ઘણી મોટાભાગની જે અશુભ પ્રકૃતિ 47 પ્રકૃતિ છે એનો એને બંધ ન પડે. સમ્યક દ્રષ્ટિને 147 માંથી 47 બાદ છે, બાકીની 100 પ્રકૃતિમાં મુખ્યપણે શુભ પ્રકૃતિનો બંધ પડે છે. અશુભ ઉપયોગ થાય છે પણ અશુભ ઉપયોગ ના કાળમાં આયુષ નો બંધ નથી પડતો એમ છે. અને આર્ત ધ્યાન હોવા છતાં 3 ઇંચ ને નર્ક ગતિ નો ગતિને આયુષ બંધાય. નામ ગતિ, નામકર્મ, નામકર્મની પ્રકૃતિ છે ને ગતિ છે, એટલે નામકર્મ અને આયુષ કર્મ એ બંનેનું બંધ ન પડે. તિર્યંશનો કે નર્ક બંધ ન પડે એવું હોતું નથી, એટલું નથી, એટલી હદે હોતું નથી. છે વર્ગ એ છે, એનો ક્લાસ એ છે, છતાં એમાં એટલો ફેર છે. રસ ફરે છે ને, સહજપણે કોઈ ભાવ વિના કેવી રીતે કરે? સહજ પણ ભાવ તો છે કે નહીં? કાં શુભ છે, કાં અશુભ છે, ને કાં શુભ છે. પરિણામની 3 જાતિ છે, એમાંથી કોઈ એક તો હોય જ, ભલે સહજ કે અસહજ જે ગણો તે, પણ એ 3 માંથી એક તો હોય. શું છે એ નક્કી કરવું, સહજપણે છે ત્યાં કયો ભાવ છે એ નક્કી કરવાનું. પરાશ્રિત પરિણામ નિયમથી રાગ સહિત હોય, જે કોઈ પરપદાર સંબંધિત કાર્ય હોય, પરનો આશ્રય જે પરિણામને થાય એમાં નિયમથી રાગની ઉત્પત્તિ થાય ને થાય જ. રાગ સહિત પરિણામ છે, પછી શુભ હોય કે અશુભ હોય એમ છે. ના ન બને, લાવો ને કઈ હોય દ્રષ્ટાંત હોય તો આપો. નહીં, જસની કે અર્જસની ભલે ઈચ્છા નથી, પણ કાર્યની ઈચ્છા તો છે ને સહજપણે. પણ ઈચ્છા થયા વગર સહજે ઈચ્છા તો થઈ ને, ઈચ્છા પોતે જ રાગ છે. તમારે એક કાર્ય કરવું છે, આપણે આટલું દાન આપી દો. તમારે જસ અર્જસની ઈચ્છા નથી, પણ એ દાન આપવાના કાર્યની તો ઈચ્છા થઈ ગઈ ને, બસ તો એ શુભ રાગ છે. જસ અર્જસ હોય તો જ રાગ ગણાય ને, નહીતર ન ગણાય એવું કઈ નથી. વિકલ્પ માત્ર મીઠો એ રાગ છે, થોડામાં થોડો અલ્પ વિકલ્પ મીઠો એ પણ રાગ છે. ઈચ્છા જ પરિગ્રહ છે. ઉમાસ્વામી મહારાજ નું એ સૂત્ર છે, ઈચ્છા પરિગ્રહ છે. ઈચ્છા માત્ર, પછી ભલે ત્યાગ કરવાની ઈચ્છા હોય, પણ ઈચ્છા જ પરિગ્રહ છે. ઈચ્છા છોડાવી છે. વિતરાગતાના સ્વરૂપની સંપ્રદાયમાં સ્પષ્ટતા નથી. થોડા વખત પહેલા ગરણીજી આવ્યા હતા, તાજી દીક્ષા લીધેલા હતા, નાની ઉંમરના હતા, એના કઈ વરાણી જેવા હશે, એ પ્રૌઢ હતા. એ કે અપૂર્વ અવસરમાં ઉદાસીન વૃત્તિ કરી માત્ર તે સંયમ હેતુ હોય. આ ઉદાસીનતા શું છે કે એટલે ઠીક, ઉદાસીન શબ્દ નો અર્થ પૂછતા હતા. સમજીને આ દીક્ષા લીધી છે કે આ તમે આ એટલું સામાન્ય ખ્યાલ નથી. તો દીક્ષા લેવામાં કઈ ઉતાવળ નથી થઈ? તો ના, ઉતાવળ નથી થઈ તો બરાબર, દીક્ષા તો બરાબર લીધી છે. ચાલે છે. એ જગત ની સામે જોઈને આ જીવે છે, જગત ની સામે જોઈને બધું કર્યું છે. જ્ઞાની ની આજ્ઞા એ કે જ્ઞાની ની સામે જોઈને કઈ કર્યું નથી, જ્ઞાની ને મુખ્ય રાખીને કઈ કર્યું નથી. કર્યું છે બધું આ જીવે, દીક્ષા લીધી, ચારિત્ર કહેવાતા પાળ્યા, શાસ્ત્રો વાંચ્યા, અનેક પ્રકારનું જાણપણું કર્યું, પણ એ બધું જગત ની સામે જોઈને, જગત ના અભિપ્રાય થી ચાલ્યો છે, જ્ઞાની ના અભિપ્રાય ચાલ્યો નથી. આ મોટી મુશ્કેલી છે. એટલે સંસાર મીટ્યો નથી, સંસાર ઉભો રહ્યો છે. કર્યું છે બધું પણ સંસાર સાથે ને સાથે ઉભો રહ્યો છે. શુક્લ ધ્યાન સાધક છે અને સાક્ષાત મોક્ષ સાધ્ય છે, અથવા શુક્લ ધ્યાન દ્વારા જ સાક્ષાત મોક્ષ સધાય છે, અને સાક્ષાત મોક્ષ સધાવા પહેલા એ સિવાય બીજું કોઈ કારણ નથી, એકમાત્ર અનન્ય કારણ મોક્ષનું શુક્લ ધ્યાન છે. વિતરાગ ભાવ સાધક છે અને કર્મ અબંધ સાધ્ય છે, કર્મનો બંધ ન થવો તે સાધ્ય છે. એક વિતરાગ ભાવના નિમિત્તે કર્મની પર્યાય સંબંધ ન કરે, કર્મના પરમાણુનો સંબંધ બંધ ન થાય, બાકી વિતરાગ ભાવ સિવાયના કોઈ પણ ભાવથી કર્મનો નો સંબંધ થાય થાય ને થાય જ. કોઈ પણ ગુણ સ્થાનનો, ચોથા ગુણ સ્થાને અબંધ દશા છે, પાંચમા ગુણ સ્થાને અબંધ દશા છે, સવંગ મોક્ષ માર્ગની અંદર વિતરાગ ભાવના નિમિત્તે બંધ નથી. જેટલો રાગ છે એટલો બંધ છે, જેટલી વિતરાગતા છે એટલો અબંધ પણ છે એમ છે. અને વિતરાગ ભાવ છે એમાં અબંધ દશા છે, બંધ અલ્પ છે, ત્યાં બંધ અલ્પ છે એટલો અલ્પ છે, અને અબંધ પણ એટલું વિશેષ છે કે એક ન્યાય એમ કહેવાય છે કે સમ્યક દ્રષ્ટિ બંધાતો નથી. એમ લાખો કરોડો કમાતો હોય ને બજારમાં વ્યાજ પણ પાંચ પછી 50,000 લાખ રૂપિયા ચૂકવી દે, કરોડો કમાતા ઘણું કમાય છે એમ કહેવાય, બહુ કમાય છે, ખોવે છે એમ કહેવાય નહીં, એ ન્યાયની વાત છે. એટલે વિતરાગ ભાવ સાધક છે, કર્મ અબંધ થવો તે સાધ્ય છે, સંવર સાધક છે અને નિર્જરા સાધ્ય છે. બોલાવે છે સંવર ને લઈને નિર્જરા છે, અથવા સંવર છે એ નવા કર્મને અટકાવે છે, નિર્જરા છે એ જૂના કર્મનો ક્ષય કરે છે. આમ નવા કર્મનું અટકવું એક જ ભાવે છે, એક જ ભાવના નિમિત્તે નવા કર્મ અટકે છે આવતા, તે જ ભાવના નિમિત્તે જૂના કર્મ કરી જાય છે. આમ છે, તેનો ભાવ એક જ છે, બેમાં નિમિત્ત પડે છે, જૂના ને નવા ને બંનેને. એક સમર પરિણામ ઉપજો તો જૂના કર્મ આવતા અટકી ગયા, નવા કર્મ આવતા અટકી ગયા, જૂના હતા એ ખરવા લાગ્યા. સમર સાધક છે ને નિર્જરા સાધ્ય છે, કર્મની નિર્જરા સાધ્ય છે ત્યાં સંવર થયો, અને નિર્જરા સાધક છે ને મોક્ષ સાધ્ય છે, એ નિર્જરા વધતી વધતી મોક્ષને સાધે છે. તેથી નિર્જરા સાધક છે અને મોક્ષ સાધ્ય છે. ચિદ્વિકાર અભાવ સાધક છે અને શુદ્ધોપયોગ સાધ્ય છે. શુદ્ધોપયોગ કોને થાય? બધા ફેરવી ફેરવીને બોલીએ છીએ, કે જે ચૈતન્યના પરિણામમાં વિકાર થાય છે એનો અભાવ થાય ત્યારે શુદ્ધ ઉપયોગ થાય, વિકલ્પ ઉભો રહે અને શુદ્ધ ઉપયોગ થાય એમ બનતું નથી. એટલે ચિદ વિકાર અભાવ સાધક છે અને શુદ્ધ ઉપયોગ સાધ્ય છે. જો ચિદ વિકારનો અભાવ થાય તો શુદ્ધ ઉપયોગ થાય, વિકલ્પ પણ ચાલુ રહે અને શુદ્ધ ઉપયોગ પણ ઉત્પન્ન થાય, બે વાત બનતી નથી. બહુ મંથન ના બોલો છો કેટલાક, તો અહીંયા વિકલ્પ મળતો નથી તો વિકલ્પ થાય છે શું કરવા, મંથન નો વિષય છે. અને પોતે આત્મા નિર્વિકલ્પ તત્વ છે, પોતે સ્વરૂપે કરીને નિર્વિકલ્પ છે, તો એ નિર્વિકલ્પ દશા એની સાથે મેળ ખાય છે એવી મેળવાળી દશા કેમ નહીં? વિકલ્પ વિકલ્પનું ઉત્થાન થવાનું એવું શું કારણ છે? એના પોતાના મંથનનો વિષય થઈ જવો જોઈએ, એ ઊંડો જવું જોઈએ. પોતાને પ્રતિબંધક કારણ, અવરોધ થવાનું કારણ શું છે એના ઊંડાણમાં પોતે જવું. જોર નથી આવતું એમ છે કે જોર વિનાનો નથી. સ્વરૂપ એટલે સ્વભાવ, જો સ્વભાવ પ્રત્યે જોર જતું નથી તો વિભાવ પ્રત્યે જોર જાય છે, જોર વિનાનો તો છે નહીં. વિભાવ પર વિભાવ પ્રત્યે જોર આવવાનું કે લાવવાનું કે કરવાનું શું કારણ છે એ વાત એને પોતે પોતામાં તપાસવી જોઈએ. બોલમાં આવે છે આખા દિવસમાં પોતાને આત્માને હિતરૂપ પરિણામ કેવા થાય છે કે અહિતરૂપ પરિણામ કેવા થાય છે એ તપાસવા જોઈએ આવે છે. તપાસવા જોઈએ એ જ્ઞાનની ક્રિયા છે, એ જ્ઞાનની ક્રિયા છે. ભલે નાસ્તિનો વિષય સામે છે એના વિશે તું એનો વિચાર કરજે, એને તું તપાસજે. તપાસવામાં માત્ર વિચાર કરવાનો નથી, તપાસવાની અંદર તો એના કારણ કાર્યના ઊંડાણમાં પણ એને જવું પડે, તપાસમાં જવું પડે એને. એટલે અંતર સંશોધનનો વિષય છે. માત્ર શાસ્ત્રથી વાત સમજાય એનું રટણ કર્યા કરે અને અંતર સંશોધન ન ચાલે તો એ રટણની ટેવ પડી જશે. પછી ભલે એ વિષય રટણનો વિષયમાં રાગથી ભીંચું, પ્રાણથી ભીંચું, દેહથી ભીંચું, સંયોગથી ભીંચું, ફલાણું, એ તો બધું વિચાર એમને વિકલ્પ ચાલ્યા કરવાનો. એમાં અંતર સંશોધન સાથે હોવું એ બધું. દ્રવ શ્રુતનું અવગાહન સમ્યક પ્રકારે જો થાય તો ભાવ શ્રુતરૂપ આત્મજ્ઞાનની ઉત્પત્તિ થાય. દ્રવ શ્રુતમાં તો નિમિત્તપણું છે. સમ્યક અવગાહન, સમ્યક અવગાહન એટલે દિશા જેની અભિમુખ છે પોતાની તરફની છે એવું અવગાહન કરવું. અવગાહન શબ્દ લીધો છે, વાંચન ન લીધું. દ્રવ શ્રુતનું વાંચન સાધક છે અને ભાવશ્રુત સાધ્ય છે એમ ન લીધું. દ્રવ શ્રુતનું સમ્યક અવગાહન કરવામાં આવે એમ વાચકના અવગાહન એટલે એનું એ ઊંડું અવલોકનને અવગાહન કહે છે. ઊંડું અવલોકન દ્રવ શ્રુતનો જે વાચક શબ્દો છે એના વાચના ઊંડાણમાં જાય. દ્રવ શ્રુત છે એ આત્માના ભાવોનું વિવરણ કરે છે. અહીંયા કોઈ કાપડની વાત આવવાની નથી, હે કે મિષ્ટાનની વાત આવવાની નથી. અહીંયા જીવના પરિણામો, વિકારી અવિકારી પરિણામોનું વિજ્ઞાનનો વિષય ચાલે છે. તો એ જે વિષયની જે વિષયની વાત ચાલે છે એનો વિષય તો પોતાના પરિણામ છે, વાતનો વિષય તો જીવના નિજ પરિણામ છે. તો એના એને ઊંડા અવગાહનમાં જવું જોઈએ, ઊંડા અવલોકનમાં જવું જોઈએ, તો એ ભાવ સ્વરૂપ પ્રગટાવે. દ્રવ સુખ નું અવગાહન એવી રીતે કરવું જોઈએ કે જેના ફળમાં ભાવ સુખ પ્રગટે. જેમ કે કોઈ વાત નથી સમજાતી, દ્રવ સુખ શાસ્ત્ર વાંચતા કોઈ વાત નથી સમજાતી, તો માણસ શું વિચાર કરે છે, આપણને આ સમજાતું નથી, તો કોઈ સમજતા હોય એને લાવો જઈને પૂછીએ, આમ વિચાર કરે છે. પણ એના બદલે એમ વિચાર કરે કે આનો ઉકેલ મારે લાવવો છે, મારે ને મારે માનો ઉકેલ લાવવો છે, કે આ જે શાસ્ત્ર ચાલે છે એમાં પ્રકરણ કયું ચાલે છે, કયો અધિકાર ચાલે છે, અને એ પ્રકરણ અનુસાર ભાવ જે ભાવ હોવો જોઈએ એ ભાવ કેવો હોવો જોઈએ, એ વાચક શબ્દનો વાચ્યરૂપ ભાવ કેવો હોવો જોઈએ. એટલે ભાવ ભાષણ કરવાની એની પદ્ધતિ, ભાવ ભાષણ લેવાની એની પદ્ધતિ હોવી જોઈએ, એને અવગાહન કહે છે. એટલે ઠીક, જો ભાવ ન ભાષે, સાંભળતા વાંચતા વિચારતા ભાવ ન ભાષે, તો એ વાંચનનો કઈ અર્થ નથી. શબ્દનો અર્થ તો જ્ઞાન રસ ઉપજવાનું સાબિત થવો જોઈએ, એ તો આગળ આપણે આપી દઈએ, એ જ વિષય ચાલે છે. મહિમાય ન આવે, અને ખરેખર એને એ સમજાયું છે કે કેમ એ પ્રશ્ન છે. શબ્દનો અર્થ આવડતો હોવા છતાં સમજાયું છે એ પ્રશ્નવાચક ચિહ્ન છે, ખરેખર સમજાયું તો ભાવ નો ભાષો તો શું થાય, ઉપર બોલે બે ને બે ચાર, ગણિત સાચું કે ખોટું હોય પોપટનું, કે ખોટું, કેમ કે એને બે શું ને બીજા બે શું ને એનો સરવાળો ચાર શું, એ કાંઈ ભાવ ભાસતો નથી, એને શીખડાયું એ બોલે છે. ભાવ ભાષા વગરનું તો બધું એવું છે, ગોખણ પટી ગયું છે. જ્ઞાન રસ માં સ્વભાવ રસ છે, જ્ઞાન રસ માં સ્વભાવ રસ છે, અને રાગ રસ માં વિભાવ રસ છે. રસ છે એ પરિણામની શક્તિ છે, વિભાવ રસ તે કષાય શક્તિ છે, અને જ્ઞાન રસ તે સ્વભાવ શક્તિ છે. આ પરિણામની શક્તિનો વિષય છે, શક્તિ કેળવવાનો આ પ્રકાર છે. જ્ઞાન રસમાં જાય તો આત્મશક્તિને કેળવે, આ બાજુ વિભાવ રસમાં જાય તો કષાય શક્તિને કેળવે. આખો આધાર શક્તિનો, આખો આધાર રસ ઉપર છે. એટલે કહ્યું કે દ્રવ શ્રુતનું સમ્યક અવગાહન, આપણે દ્રવ શ્રુત રોજ વંચાય છે, કલાકનો સ્વાધ્યાય અથવા ઘરે પછી વાંચતા હોય, તો એ દ્રવ શ્રુતનું સમ્યક અવગાહન થવું ઘટે છે એમ લે છે. વાંચી જવું એમ નહીં, રોજ આટલા ટાઈમ વાંચી જવું, અથવા આટલા આટલા પાના વાંચવા, એક પાનું અથવા અનેક પાના, અથવા આટલો સમય વાંચવો, એનું કોઈ મહત્વ નથી. કઈ રીતે વંચાય છે એનું મહત્વ છે. પછી થોડું ને ઘણું એ ગણતરી કરવાની એને રહેતી નથી. જો સમ્યક અવગાહન થાય તો થોડા ઘણાની એને ગણતરી રહેતી નથી. એનું કારણ શું છે કે એમાં તો રસ આવે છે, જેને જેનો રસ આવે એ વિષય સહેજે વૃદ્ધિગત થાય, એ વિષયની અંદર સમય વધારે વ્યતીત થાય, એ તો સ્વાભાવિક વસ્તુ થઈ જાય છે. પછી એને એ વધારે ઓછાની ગણતરીમાં રહેવું પડતું નથી કે આવવું પડતું. એ બહુ મોટી વાત છે. શાસ્ત્રનો સ્વાધ્યાય કરવા વાળા આ એક બહુ મહત્વનો મુદ્દો છે કે દ્રવ સ્ત્રોતનું સમ્યક અવગાહન. જે કોઈ ભાવોનો વિષય ચાલે છે એને પોતાના પરિણામ સાથે મેળવવા જોઈએ, મેળવણી અંતર કરવી જોઈએ. આ ભાવને આશ્રય કહેવા માંગે છે, આ ભાવને જ્ઞાન કહેવા માંગે છે, આ ભાવને પુરુષાર્થ કહેવા માંગે છે, કયા ભાવને શું કહેવા માંગે છે. રસ એટલે શું? જ્ઞાન રસ. તો રસનો અર્થ સમજવો છે, ત્યાં આપણે ચર્ચા એમ ચાલી હતી કે તમારે રસનો અર્થ સમજવો છે. રસ કયા ગુણની પર્યાય એમ પૂછે. કોઈ ગુણની પર્યાય છે? રસ પર્યાય છે, રસ પણ કહો કયા ગુણની પર્યાય કહેશો. તો રસને રુચિ સાથે ઘણો સંબંધ છે, રુચિ સાથે વધારે સંબંધ છે. કીધો સંબંધ લઈએ તો રુચિ સાથે છે. આમ તો બધા ગુણ આવે છે. રસ કહેતા એમાં જ્ઞાન આવે, રુચિ આવે, ચારિત્ર આવે, બધું આવે, પુરુષાર્થ આવે, બધું આવે. એ બધા એમનો મેળ ખાય ત્યારે ખરો રસ ઉપજે છે. એ બધા એનો એક રસ થાય ત્યારે રસ ખરો ઉપજે છે, ત્યારે એને રસ કહેવાય છે. એક ગુણની પર્યાય નથી એમ. રસનો અર્થ શું, અથવા રસ કયા ગુણની પર્યાય એમ નહીં પકડવું. પોતાને રસ ઉપજે છે ત્યાંથી સમજવું જોઈએ કે આમાં કયા કયા ગુણ પડે છે, કેવો ભાવ આવે છે. અનુભવને પકડવો જોઈએ. પકડીને જો એને ભાવ સમજવામાં આવે તો એને ભાવનું ભાષણ થાય તો એને સમ્યક અવગાહન કહેવાય. પછી વિભાવ ભાવો પણ એની અંદર આવશે અને સ્વભાવ ભાવો પણ એની અંદર આવશે. આમ તો તમામ ભાવો છે, ભલે સ્વભાવ કે વિભાવિક હોય કે સ્વાભાવિક હોય, પણ એ આત્માના પરિણામ છે ને આત્માના ગુણના પરિણામ છે. શ્રદ્ધા છે એ ઉલટી કે સુલટી પણ છે તો શ્રદ્ધા ને, તો શ્રદ્ધા શક્તિ કામ કરે છે એની અંદર, ત્યારે શ્રદ્ધા થાય છે. શક્તિને પકડવી, અવળું હવળું જોવા કરતા શક્તિને પકડવી એમાંથી. આમ એના ઊંડાણમાં એમ જવાય છે. પરિણામના માત્ર સ્વાભાવિક વિભાવિક પાસાને જ, એટલા પડખાને જ જોવા કરતા એ સ્વભાવ વિભાવમાં કામ કરી રહેલી જે શક્તિ છે એને જોવાનો પ્રયત્ન. તો ત્યાંથી સ્વભાવ પકડાય, સ્વભાવ ત્યાંથી પકડાય છે. પણ પ્રયોગ તો ચાલી જ રહ્યો છે ને, પરિણામ છે એ પોતે જ પ્રયોગાત્મક છે. પરિણામને પકડે, એનું ઊંડું અવલોકન કરે તો એનું અવગાહન થાય કે આમાં શું શું છે ને શું શું નથી, અથવા એ શા માટે થાય છે ને શા માટે નથી થતું, આમ થાય છે ને બીજી રીતે કેમ થતું નથી, એ બધું એને સમજવા મળે. પોતે અંદર ડૂબકી લગાવે ત્યારે ખબર પડે ને કે પોતે કેટલા પાણીમાં તરે છે, ડોળા પાણીમાં તરે છે, સ્વચ્છ પાણીમાં તરે છે, ઉપર તરે છે, નીચે તરે છે, કેટલો ઊંડો જાય છે, શું છે, શું બધું ઘણું છે. ભાવોની તો દુનિયા છે મોટી, આખું એક જગત જ છે, એ તો સૃષ્ટિ છે. હા, શક્તિને જોવી, શક્તિને જોવી એના ઉપરથી, શક્તિ જોઈને જોવી એ જ સ્વભાવને જોવો એમ થયું. શક્તિ પોતે સ્વભાવ છે. કેમ કે ઊંધી શ્રદ્ધા કરે છે એમાં એમ આવે છે કે શ્રદ્ધા કરવાનો ગુણ આત્માને છે ત્યારે એ ઊંધી શ્રદ્ધા કરે છે. શ્રદ્ધા કરવાનો ગુણ તો છે કે તો કેવી રીતે ઊંધો પણ પડે છે. શક્તિનો ઉપયોગ કેવો છે, શક્તિ શું કામ કરે છે, શક્તિને તપાસે તો એમાંથી એને સમ્યક શક્તિ, શ્રદ્ધા શક્તિનું સ્વરૂપ જણાય તો શું તો થઈ જાય, ભૂલ સુધરી જાય. ભૂલ તો ચીજ જ એવી છે કે ભૂલ જણાય તો ભૂલ મટે. ભૂલ એના બદલે આઠ થઈ હોય, ભૂલની ખબર પડી તો સાત થઈ જાય, આઠની પણ સાત થવાની. ભૂલ ચીજ જ એવી છે કે જે જ્ઞાનમાં આવતા ટળે છે. દ્રવ સ્વરૂપનું સમ્યક અવગાહન સાધક છે અને ભાવ સ્વરૂપ સાધક છે. જ્યારે ભાવશ્રુત સાધક થાય છે ત્યારે કેવળ જ્ઞાન સાધ્ય છે. આમ દ્રવ્યશ્રુતથી કેવળ જ્ઞાનની આખી લાઈન ગોઠવી દીધી છે બે બોલમાં, બીજી કોઈ વાત નથી ત્યાં. દ્રવ્યશ્રુત અને કેવળ જ્ઞાન એનું ફળ આમ લઈ લીધું પરંપરા. ભાવે શ્રુત, ભાવ શ્રુત છે ને, ભાવે શ્રુત, શ્રુતમાં ભાવ્યું, જે સંભળાણું તે ભાવ્યું, આત્મા સાંભળ્યો તો આત્મા ભાવ્યો, આત્મા રૂચ્યો, આ બહુ મીઠું લાગે છે. તો આ મીઠું લાગે છે, આત્મા સાંભળ્યો તો આત્મા કેટલો મીઠો લાગ્યો, બસ આ આત્મા કેટલો રૂચ્યો, વ્યાખ્યાનની પદ્ધતિની એક વિલક્ષણતા કે અવારનવાર પ્રારંભમાં આદિ મધ્ય અંતમાં ગુરુદેવના પ્રવચનમાં આત્માનો વિષય એવી રીતે સંભળાવતા, પોતાના ભાવમાં એવી રીતે આવતો એટલે કુદરતી સામે સંબંધ જ એવો કે આ આત્મા છે જ્ઞાનાનંદ નિર્મળાનંદ નિત્યાનંદ મહાપ્રભુ ચૈતન્ય મહાપ્રભુ ભગવાન આત્મા. હવે એ પોતાને એટલો રૂચે છે ને એટલો મહિમા આવે છે, એ સાંભળનારને પણ એની રૂચિમાં પુષ્ટિ થવી જોઈએ, પોષણ મળવું, આનંદના પૂરનું નૂર અશબ્દો ઓછા પડતા. એકવાર એવું થયું કે સુરતાલી શક્તિ આત્માની શક્તિનું વર્ણન છે ને, એક શક્તિનું વર્ણન કરતા કલાક ઓછો પડ્યો, તો કલાક ઓછો પડે છે. એક શક્તિ તો એક વાક્યમાં લખી આચાર્ય મહારાજે, અડધું વાક્ય કોક વાર તો અડધી લીટીમાં, કે સ્વસંવેદનમય પ્રકાશ શક્તિ. એટલે ત્રણ ચાર શબ્દોમાં અડધું અડધી લીટીમાં જાય, એના ઉપર એક કલાક ઓછો પડે. ગુરુદેવ કે આ શક્તિ તો એટલી બધી મોટી વાત છે કે એક કલાક હું ગમે એટલો સમય એના માટે ઓછો પડે, એટલું બધું એની અંદર ભર્યું હોય છે, વચનો ગોચર છે, એટલું બધું એની અંદર દેખાય છે, એટલો એનો મહિમા, એટલી કિંમત, એટલું રૂચવું, એ બધાને ભાવશ્રુત, એવા પરિણામ થાય તો એને ભાવશ્રુત કહેવામાં આવે છે. એ ભાવશ્રુત સાધક છે અને કેવળ જ્ઞાન એનું સાધ્ય છે. આમ તો આત્મજ્ઞાનને જ ભાવશ્રુત કહેવાય છે, સમ્ય જ્ઞાનને જ ભાવશ્રુત કહેવાય છે, એ સિવાય ભાવશ્રુત કહેવાતો નથી. એટલે આત્મજ્ઞાન કહો, સમ્ય જ્ઞાન કહો, ભાવશ્રુત કહો, એ સાધક છે અને કેવળ જ્ઞાન એનું સાધ્ય છે, એનું ફળ કેવળ જ્ઞાન છે. આટલું કેવળ જ્ઞાન નજીક છે. દ્રવ્યશ્રુત વાળાને કેવળ જ્ઞાન આટલું નજીક છે. દ્રવ્યશ્રુત તો ઉપલબ્ધ છે ગુરુદેવની કૃપાથી, હજારો લાખો શાસ્ત્રોના ઢગલાબંધ પ્રકાશન દ્રવ્યશ્રુત નું થયું છે. ભાવશ્રુત પ્રગટ કરે એટલે અહીંયા એનું ફળ કેવળ જ્ઞાન છે, આથી આગળ નથી. દ્રવ્યશ્રુત તો કઈ પહેલા એવો કાળ હતો કે દ્રવ્યશ્રુતની ઉપલબ્ધિ થવી મુશ્કેલ હતી, સદગ્રંથો પ્રાપ્ય નહોતા, મંગાવવા પડતા હતા દૂર દૂરથી. એક ગ્રંથ દૂરથી મંગાવ્યો હોય કોઈ કર્ણાટકથી કે કોઈ મહારાષ્ટ્રથી ગુજરાતમાં આવે કે રાજસ્થાનથી, બહુ આ ગ્રંથને પ્રાપ્તિ નહોતી ને મંગાવ્યો. અત્યારે તો એટલા શાસ્ત્રો છાપવાનું બધી જગ્યાએ, એના ઉપરથી તો આ શીખોની અંદર બહુ મહિમા છે ને, ગ્રંથ સાહેબનો બહુ મહિમા છે. જેટલી આપણે ભગવાનની વિનય અને શુશ્રુષા રાખીએ એટલી એ ગ્રંથને રાખે છે, ગ્રંથ સાહેબ જ કહે છે ને. એ બેઠા બેઠા એને પંખો એક જણો નાખતો એટલા ફૂલ ચડાવ્યા હોય, એ ગ્રંથ એ જ એનું ભગવાન. એની પાસે મૂળ તો શું છે કે સાચી વસ્તુ છે એ ભૂલાઈ ગઈ છે, મૂળ તો શાસ્ત્રનો એટલો જ મહિમા છે, કર્તવ્ય છે. આપણે સ્તુતિ વખતે નીચે હોય છે તેનો રાખ પહેલા મૂકી દેવા જોઈએ. ભાઈ શુદ્ધ ના કરે તે જનુભાઈ. શાસ્ત્ર ગમે ત્યાં ગમે એ રીતે અવિનય થાય એ રીતે રાખે, એ શાસ્ત્રમાંથી એને કાંઈ ન જડે. એટલું એટલું જ એને શાસ્ત્ર સ્વાધ્યાયનું છે. ગમે ત્યારે આવે ને એને શાસ્ત્ર ચડી જાય, એને જ્ઞાન ચડી જાય, એવું ન બને, મોડું ન પહોંચાય. ખબર છે, મોડું ન પહોંચાય. હું તો બરાબર એનો વિનય સાચો કરું. એ લોકો તો બહુ મહિમા કરે છે, એનું મૂળ કારણ તો બહુ મહિમા કર્તવ્ય છે ને કરે છે, પણ શા માટે કરવો એ એને ખબર નથી. કરે છે એ બરાબર છે, કર્તવ્ય તો એટલો જ મહિમા છે. એ જે શાસ્ત્રની પૂજા એટલા માટે કહે છે, એક બાજુ ભગવાનની પૂજા તો બીજી બાજુ શાસ્ત્રની પૂજા. આપણે આપણે છે ને શ્રુત પૂજનમાં શાસ્ત્ર પૂજા કરીએ છીએ, શ્રુત પંચમીમાં. હા, અષ્ટદ્રવ્યનું પૂજન શાસ્ત્ર છે, એ તો પુદ્ગલાત્મક છે. છતાં પણ એ દ્રવ્યશ્રુત સાધક છે ને ભાવશ્રુત સાધ છે. આવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ જોઈને યથોચિત વ્યવહાર કરવામાં આવે છે. યથોચિત વ્યવહાર જીનવાણી સર્વજ્ઞ પર્યાય અનુસારિણી છે, અને છદ્મસ્થની જીનવાણી જે જીનવાણી કહેવાય છે સાધકની ચોથા ગુણ સ્થાનથી માંડીને મુનિપણાની, એ સર્વજ્ઞ સ્વભાવ અનુસારિણી છે. વચન અનુસારિણી તો એ સર્વજ્ઞની જે દિવ્ય ધ્વનિની પરંપરા ચાલે છે એટલે વચન અનુસારિણી કહીએ, પણ એ નિમિત્તથી લીધું. અંદરથી લઈએ તો અંદર સર્વજ્ઞ સ્વભાવ છે, એને અનુસરીને બહાર આવે છે. એનું બેકિંગ એની પાછળ સ્વભાવનું છે, સર્વજ્ઞ સ્વભાવ છે એની પાછળ. બહુ મોટી વાત છે. એટલે તો ગુરુદેવની વાણીનો અવિનય થયો એમાં જરા જ્યારે લાગ્યું એનું કારણ એ છે. વાણી એટલે જીનવાણી છે, ગુરુદેવની વાણી એટલે જીનવાણી છે. એમાં ભાવશ્રુત સાધ્ય થાય છે. અજ્ઞાનમાં એવું થઈ જાય, પોતાના આત્માની હિંસા થઈ જાય છે, પછી બીજું શું ન થાય. પોતાના જ સર્વજ્ઞ સ્વભાવ ઉપર પહેલો ઘા પડે છે, પહેલો તો ઘા ત્યાં પડે છે, પછી નિમિત્ત ઉપર આરોપ આવે છે. વસ્તુતા એ તો પોતાને નુકસાન ભાવનું પહેલાથી આવે છે. ચેતનમાં ચિત્તને લીન કરવું સાધક છે, અને અનુભવ સાધ્ય છે. ચેતનમાં ચિત્તને અથવા ચેતનાને લીન થયું તે સાધક છે, અને નિર્વિકલ્પ અનુભવ એમાંથી સાધ્ય છે. ચેતન જે આત્મા નિર્વિકલ્પ તત્વ, એમાં ચિત્ત નામ જ્ઞાનને અથવા ચેતનાને લીન કરવામાં આવે ત્યારે એને નિર્વિકલ્પ અનુભવ થાય. બીજી કોઈ રીતે નિર્વિકલ્પ અનુભવ થાય એવું બનતો નથી.